सहजानंद स्वामी महाराज ની જય। તારીખ 1/11/2014, વચનામૃત ગઢડા પ્રથમ 18, વિષય ખંડનનું હવેલીનું।
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે। સંવત 1876 ના માક્ષરવદી છઠને દિવસ રાત્રિ પાછલી પહોર બાકી હતી ત્યારે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે બારણે ઓરડાની ઓસરીને આગળ ફળિયામાં ઢોલિયા ઉપર વિરાજ્યા હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા। પછી પરમહંસ તથા સત્સંગીને તેડાવ્યા ને ઘણીવાર સુધી તો પોતે વિચારી રહ્યા અને પછી બોલ્યા, જે એક વાત કહું તે સાંભળો। એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા, જે મારા મનમાં તો એમ થાય છે, જે વાત ન કહું પણ તમે અમારા છો માટે જાણીએ છીએ, જે કહીએ જ, અને આ વાત છે તેને સમજીને તે જ પ્રમાણે વર્તે તે જ મુક્ત થાય છે, અને તે વિના તો ચાર વેદ, ષટશાસ્ત્ર, 18 પુરાણ અને ભારતાદિક ઇતિહાસ તેને ભણવે કરીને તથા તેના અર્થને જાણવે કરીને અથવા તેને શ્રવણે કરીને પણ મુક્ત થાય નહીં, તે વાત કહીએ તે સાંભળો જે। બહાર તો ગમે તેટલી ઉપાધિ હોય પણ તેનો જો મનમાં સંકલ્પ ન હોય તો તેનો અમારે ખરખરો નહીં, અને અંતરમાં જો રંચ જેટલો પદાર્થનો ઘાટ થાય તો તેનો ત્યાગ કરીએ ત્યારે નિરાશ થાય એવો અમારો સ્વભાવ છે। માટે અમે હૃદયમાં વિચાર કર્યો, જે ભગવાનના ભક્તના હૃદયમાં વિક્ષેપ થાય છે તેનું કારણ તે શું છે? પછી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર સામું જોયું ત્યાં તો એ અંતઃકરણ પણ ઉદ્વેગનું કારણ નથી। અંતઃકરણમાં તો ભગવાનના સ્વરૂપના નિશ્ચયનું બળ અથવા આત્મજ્ઞાનનું બળ તેને યોગ્ય કરીને અંતઃકરણને ગાફલતા રહે છે। જે ભગવાન મળ્યા છે તે હવે કાંઈ કરવું રહ્યું નથી, એવું ગાફલપણું રહે છે, એટલો જ અંતઃકરણનો વાંક છે। અને જાજો વાંક તો પંચજ્ઞાન ઇન્દ્રિયોનો છે, તેની વિકતી કહીએ છીએ, જે એ જીવ જે નાના પ્રકારના ભોજન જમે છે તે ભોજન ભોજન પ્રત્યે જુદા જુદા સ્વાદ છે અને જુદા જુદા ગુણ છે। તે ભોજનને જ્યારે જમે છે ત્યારે તે ગુણ અંતઃકરણમાં તથા શરીરમાં પ્રવર્તે છે, અને જો લીલાગર ભાંગ પીવે અને તે પ્રભુનો ભક્ત હોય તો પણ લીલાગર ભાંગને કેફે કરીને વર્તમાનની ખબર રહે નહીં અને પ્રભુના ભજનની પણ ખબર રહે નહીં। તેમ અનંત પ્રકારના જે આહાર તેના ગુણ પણ લીલાગર ભાંગની પેઠે જ અનંત પ્રકારના છે, તેનો ગણતા પણ પાર આવે નહીં। તેમજ એ જીવ શ્રોત્ર દ્વારે અનંત પ્રકારના શબ્દને સાંભળે છે, તે શબ્દના પણ અનંત પ્રકારના ગુણ જુદા જુદા છે। તે જેવો શબ્દ સાંભળે છે તેવો જ અંતઃકરણમાં ગુણ પ્રવર્તે છે। જેમ કોઈક હત્યારો જીવ હોય અથવા કોઈક પુરુષ વ્યભિચારી હોય અથવા કોઈક સ્ત્રી વ્યભિચારીણી હોય અથવા લોક અને વેદની મર્યાદાને લોપીને વર્તતો એવો કોઈક ભ્રષ્ટ જીવ હોય, તેમની જે વાત સાંભળવી તે તો જેવી લીલાગર ભાંગ પીવે અથવા દારૂ પીવે એવી છે। માટે તે વાતના સાંભળનારાના અંતઃકરણને ભ્રષ્ટ કરી નાખે છે, અને ભગવાનનું ભજન, સ્મરણ તથા વર્તમાન તેની વિસ્મૃતિ કરાવી નાખે છે। તેમજ ત્વચાના સ્પર્શ પણ અનંત પ્રકારના છે અને તેના ગુણ પણ જુદા જુદા અનંત પ્રકારના છે। તેમાં પાપી જીવનો જે સ્પર્શ તે જ ભાંગ દારૂના જેવો છે, માટે તે સ્પર્શનો કરનારો હરિભક્ત હોય તેની પણ શુદ્ધ બુદ્ધને ભૂલાડી દે છે। તેમજ રૂપ પણ અનંત પ્રકારના છે અને તેના ગુણ પણ અનંત પ્રકારના જુદા જુદા છે। તે કોઈક ભ્રષ્ટ જીવ હોય ને જો તેનું દર્શન થયું હોય તો જેમ લીલાગર ભાંગ તથા દારૂ પીધે ભૂંડું થાય છે, તેમજ તે પાપીના દર્શનના કરનારાનું પણ ભૂંડું જ થાય અને બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે। તેમજ ગંધ પણ અનંત પ્રકારના છે અને તેના ગુણ પણ અનંત પ્રકારના છે। તે જો પાપી જીવના હાથનું પુષ્પ અથવા ચંદન તેની જો સુગંધી લે તો જેમ લીલાગર પીધે બુદ્ધિ ભ્રષ્ટ થાય છે તેમજ બુદ્ધિ ભ્રષ્ટ થાય છે। એવી રીતે જેમ ભૂંડાને યોગ્ય કરીને જીવની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, તેમજ પરમેશ્વર અથવા પરમેશ્વરના સંત તેને યોગ્ય કરીને જીવની બુદ્ધિ સારી થાય છે. અને જીવની બુદ્ધિ ભ્રષ્ટ હોય તો પણ ભગવાન અને સંતના શબ્દને સાંભળવે કરીને ઉત્તમ થાય છે, તેમજ એમને સ્પર્શે કરીને પણ મતિ ઉત્તમ થાય છે. અને વર્તમાનની આડે કરીને મોટા સંતનો સ્પર્શ ન થાય તો તેના ચરણની રજ લઈને માથે ચડાવે તેણે કરીને પવિત્ર થાય, તેમજ મોટા સંતને દર્શને કરીને પણ પવિત્ર થાય. પણ વર્તમાન રાખીને દર્શન કરવા, તેમજ તે મોટાની પ્રસાદી છે તેને જંબે કરીને પણ પવિત્ર થાય છે. તેમાં પણ વર્ણાશ્રમની મર્યાદા પરમેશ્વરે બાંધી છે, તે મર્યાદાને રાખીને પ્રસાદી લેવી, અને જેને ન ખપે તેને સાકરની પ્રસાદી કરાવીને પ્રસાદી લેવી, તેમજ તે મોટા પુરુષને ચડ્યું એવું જે પુષ્પ ચંદન તેની સુગંધી લીધે પણ બુદ્ધિ નિર્મળ થાય છે. તે માટે એ પંચ વિષયને સમજ્યા વિના જે ભોગવશે અને સાર અસારનો વિભાગ નહીં કરે અને તે નારદ સંકાદિક જેવો હશે, તેની પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે. તો જે દેહાભિમાની હોય અને તેની બુદ્ધિ ભ્રષ્ટ થાય તેમાં શું કહેવું? તે સારું એ પંચ ઇન્દ્રિયોને યોગ્ય અયોગ્ય વિચાર્યા વિના જે મોકળી મેળશે તેનું અંતઃકરણ ભ્રષ્ટ થઈ જશે. અને પંચ ઇન્દ્રિયો દ્વારે જીવ જે આહાર કરે છે તે આહાર જો શુદ્ધ કરશે તો અંતઃકરણ શુદ્ધ થશે, અને અંતઃકરણ શુદ્ધ થશે તો અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે. અને જો પંચ ઇન્દ્રિયોના આહારમાંથી એકે ઇન્દ્રિયોનો આહાર મલિન થાય છે તો અંતઃકરણ પણ મલિન થઈ જાય છે. માટે ભગવાનના ભક્તને ભગવાનના ભજનને વિશે જે કાંઈ વિક્ષેપ થઈ આવે છે તેનું કારણ તો પંચ ઇન્દ્રિયોના વિષય જ છે, પણ અંતઃકરણ નથી. અને આ જીવ છે તે જેવી સોબત કરે છે તેવું તેનું અંતઃકરણ થાય છે. તે જ્યારે એ જીવ વિષય જીવની સભામાં બેઠો હોય અને તે જગ્યા પણ સુંદર સાત માળની હવેલી હોય, તે હવેલીને વિશે કાચના તખ્તા સુંદર જડ્યા હોય અને સુંદર બિછાના કર્યા હોય, તેમાં નાના પ્રકારના આભૂષણ તથા વસ્ત્રને પહેરીને વિષયજન બેઠા હોય અને દારૂના શીશા લઈને પરસ્પર પાતા હોય, અને કેટલાક તો દારૂના શીશા ભરેલા પડ્યા હોય અને વેશ્યાઓ થઈથઈકાર કરી રહી હોય અને નાના પ્રકારના વાજિંત્ર વાજતા હોય, તે સભામાં જઈને જે જન બેસે તે સમયે તેનું અંતઃકરણ બીજી જાતનું થઈ જાય છે. અને તૃણની ઝૂંપડી હોય અને તેમાં ફાટેલ ગોદડીવાળા પરમહંસની સભા બેઠી હોય અને ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ સહવર્તમાન ભગવત વાર્તા થતી હોય, તે સભામાં જઈને જે જન બેસે ત્યારે તે સમય તેનું અંતઃકરણ બીજી રીતનું થાય છે. માટે સત્સંગ અને કુસંગને યોગે કરીને જેવું અંતઃકરણ થાય છે તેને જો વિચારીને જુએ તો જાણ્યામાં આવે છે, અને ગબરગણને તો કાંઈ ખબર પડતી નથી. માટે આ વાર્તા છે તે છેક મૂર્ખપણે પશુને પાડે, વર્તતો હોય તેને તો ન સમજાય. અને જે કાંઈક વિવેકી હોય અને કાંઈક ભગવાનનો આશ્રિત હોય તેને તો આ વાર્તા તુરત સમજ્યામાં આવે છે. માટે પરમહંસ તથા સાંખ્ય યોગી હરિજન તથા કર્મયોગી હરિજન એ સર્વેને કુપાત્ર માણસની સંગત કરવી નહીં. અને સત્સંગ મોરતો ગમે તેવો કુપાત્ર જીવ હોય તોય તેને નિયમ ધરાવીને સત્સંગમાં લેવો, પણ સત્સંગમાં આવ્યા પછી કુપાત્રપણું રાખે તો બાઈ અથવા ભાઈ જે હોય તેને સત્સંગ બહાર કાઢી મેળવો, અને જો ન કાઢે તો એમાંથી જાજુ ભૂંડું થાય, જેમ જે આંગળીને સર્પે કરડી હોય અથવા કીડિયારાનો રોગ થયો હોય અને તેટલું અંગ જો તુરત કાપી નાખે તો પંડે કુશળ રહે અને તેનો લોભ કરે તો જાજો બિગાડ થાય, તેમ જે કુપાત્ર જીવ જણાય તો તેનો તત્કાળ ત્યાગ કરજો. અને આ અમારું વચન છે, તે ભલા થઈને સર્વે જરૂર રાખજો. તો જાણીએ તમે અમારી સર્વ સેવા કરી, અને અમે પણ તમને સર્વેને આશીર્વાદ દઈશું અને તમો ઉપર ઘણા પ્રસન્ન થઈશું, કાજે તમે અમારો દાખલો સુફળ કર્યો, અને ભગવાનનું ધામ છે ત્યાં આપણ સર્વે ભેળા રહીશું, અને જો એમ નહીં રહો તો તમારે ને અમારે ઘણું છેટું થઈ જશે. અને ભૂતનું કે બ્રહ્મ રાક્ષસનું દેહ આવશે અને હેરાન થાશો, અને જે કાંઈ ભગવાનની ભક્તિ કરી હશે તેનું ફળ તો રઝળતાં રઝળતાં કોઈક કાળે પ્રગટ થશે. ત્યારે પણ અમે વાત કરી તે પ્રમાણે રહેશો, ત્યાર પછી મુક્ત થઈને ભગવાનના ધામમાં જાશો. અને જો કોઈ અમારો વાદ લેશો તો તેનું તો જરૂર ભૂંડું થશે, કાંજે અમારા હૃદયમાં તો નરનારાયણ પ્રગટ વિરાજે છે. અને હું તો અનાદિ મુક્ત છું, પણ કોઈને ઉપદેશે કરીને મુક્ત નથી થયો. અને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર તેમને તો હું પકડી લઉં છું, જેમ સિંહ બકરાને પકડે છે તેની પેઠે એ અંતઃકરણને હું પકડું છું. અને બીજાને તો એ અંતઃકરણ દેખ્યામાં પણ આવતા નથી, માટે અમારો વાદ લઈને જાણે જે ઉપાધિમાં રહીને શુદ્ધપણે રહીશું, તે તો નારદ સંકાદિક જેવો હોય તેથી પણ રહેવાય નહીં તો બીજાની શી વાર્તા કહેવી. અને અનંત મુક્ત થઈ ગયા ને અનંત થશે તેમાં ઉપાધિમાં રહીને નિર્લેપ રહે એવો કોઈ થયો નથી અને થશે પણ નહીં. અને હમણાં પણ કોઈએ નથી અને કોટિકલ્પ સુધી સાધન કરીને પણ એવો થવાને કોઈ સમર્થ નથી, માટે અમે કહ્યું છે તે પ્રમાણે રહેશો તો રૂડું થશે. અને અમે જે કોઈને હેત કરીને બોલાવીએ છીએ તે તો તેના જીવના રૂડા સારું બોલાવીએ છીએ, અથવા કોઈને હેતે કરીને સામું જોઈએ છીએ, અથવા કોઈ સારા ભોજન કરાવે છે તેને જમીએ છીએ, અથવા કોઈ ઢોલિયો બિછાવી દે છે તે ઉપર બેસીએ છીએ, અથવા કોઈ વસ્ત્ર આભૂષણ તથા પુષ્પના હાર ઇત્યાદિ જે જે પદાર્થ લાવે છે તેને અંગીકાર કરીએ છીએ, તે તો તેના જીવના રૂડા વાસ્તે કરીએ છીએ, પણ અમારા સુખને વાસ્તે કરતા નથી. અને જો અમારા સુખને વાસ્તે કરતા હોઈએ તો અમને શ્રી રામાનંદ સ્વામીના સમ છે, માટે એવું વિચારીને કોઈ અમારો વાદ કરશોમાં અને પંચ ઇન્દ્રિયોના આહાર છે તેને અતિશય શુદ્ધપણે કરીને રાખજો. એ વચન અમારું જરૂરા જરૂર માનજો. અને આ વાત તો સર્વેને સમજાય એવી સુગમ છે, માટે સર્વના સમજામાં તુરત આવી જશે. તે સારું સત્સંગમાં અતિશય પ્રવર્તાવજો, તેમાં અમારો ઘણો રાજીપો છે, એમ વાર્તા કરીને જય સચ્ચિદાનંદ કહીને શ્રીજી મહારાજ પોતાના ઉતારામાં પધારતા હવા.
સ્વામીની વાતું પ્રકરણ એક, ભગવાન અને સંતનો મહિમા.
વાત 151. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે મુક્તાન સ્વામીમાં હેત થાય નહીં, ને ભૂંડણ જેવી ડોસી હોય તેમાં હેત થાય, કેમ જે દૈવની માયાનો મોહ જેવો છે. વાત 152. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે મોટાને વિશે સદભાવ એ જ નિર્વાસનિકપણાનો હેતુ છે, ને મોટાને વિશે અસદભાવ એ જ વાસનાનો હેતુ છે, અને ભગવાન ઓળખાણા સાધુ ઓળખાણા તે સમજી રહ્યા, હવે કાંઈ દ્રોઢ કરવો નહીં. વાત 153. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે મોક્ષને અર્થે તો ભગવાન ને સાધુ એ બે જ છે, ને બીજા સાધનનું ફળ તો ધર્મ અર્થ અને કામ છે. વાત 154. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી છે સ્વામિનારાયણ નામના મંત્ર જેવો બીજો કોઈ મંત્ર આજ બળ્યો નથી, ને મંત્રે કાળા નાગનું પણ ઝેર ન ચડે, ને મંત્રે વિષય ઉડી જાય, બ્રહ્મરૂપ થાય છે, ને કાળ કર્મ માયાનું બંધન છૂટી જાય છે, એવો બહુ બળ્યો એ મંત્ર છે, માટે નિરંતર ભજન કરવું. વાત 155. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી છે લાકડા પાણા ઈંટાળા માણસ એમાં સૌને દેવની માયાનો મોહ થયો છે, પણ ભગવાનની મૂર્તિ આગળ તો સર્વે કાળનું ભક્ષ છે, અને કથા છે એ ભગવાનની મૂર્તિ છે, તે થકી સમજણની દ્રઢતા થાય છે, માટે એનો અભ્યાસ રાખવો. વાત 156. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી છે નરનારાયણાનંદ સ્વામી એ નરનારાયણ છે, તેણે 3 વર્ષ સુધી ડોસીઓની સભામાં બુરાનપુરમાં વાતું કરી, તેની મહારાજે નરનારાયણ કહીને પૂજા કરી, ને તેના દીકરા જોગાનંદ સ્વામી ને કૃષ્ણાનંદ સ્વામી, માટે ગ્રહસ્થ આશ્રમમાં રહે તો છોકરા પણ થાય, એ તો મોટા મોટા પણ સૌ સંસારમાં રહીને આવ્યા છે. વાત 157. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે ચાર પ્રકારના સત્સંગ, તેમાં પ્રથમ સૌ કરતા સરસ આત્મા ને પરમાત્માના જ્ઞાનવાળા, ને તે પછી બીજો ધ્યાન અને પ્રીતિવાળા. તેણે કરીને જો ડાયો હોય તો તે પાર પડે, ને તે કેળે ત્રીજો આજ્ઞાવાળા, તે આજ્ઞામાં રહીને માંડ માંડ પૂરું કરે, તે પણ પાર પડે તો તે ઠીક છે, ને તે કેળે ચોથો, તે કોઈક સાધુમાં હેત થયું હોય તેણે કરીને કોઈક રીતે નભે. એ રીતે ચાર પ્રકારના ભક્તના રૂપ કયા. તે પછી હરિજને પૂછ્યું, જે ચાર પ્રકારના ભક્તમાં પ્રથમ કયો જે જ્ઞાની, તેને કોઈ પ્રકારનું વિઘ્ન આવે કે ન આવે. પછી તેનો ઉત્તર કર્યો, જે કોઈક ધક્કો મારે ને પછી પડી જાય ને પાછો ઊભો થાય છે, ને વળી જેમ ચોમાસામાં પડે છે ને ઊભો થાય છે તેમ વિચારે કરીને દેશકાળને ટાળી નાખે, ને દેશકાળ તો આવે ખરો, એ ઉત્તર છે. વાત 158. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે કોટી કલ્પે પણ જ્ઞાન પ્રલય કર્યા વિના છૂટકો નથી, તે શું. જે નિજાત્માનંદ બ્રહ્મરૂપમ, એ શિક્ષાપત્રીના શ્લોકમાં કહ્યું છે એમ માનવું. જેમ ગુજરાતની પૃથ્વીમાં પાણો ન આવે તેમ હરિભક્તને તો વિષય કહેવાય નહીં, તેને માથે તો આજ્ઞા છે. વાત 159. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે ભગવાન મળ્યા હોત પણ આ સાધુ ન મળ્યા હોત તો આટલો દાખલો કરીને કોણ સમજાવત, ને મહારાજના સત્સંગી કરતા પણ આ સાધુના સત્સંગી અધિક છે. વાત 160. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે કથા વંચાવતા વાત આવી, જે વ્યાસજીને શાંતિ ન થઈ તે ઉપર બોલ્યા, જે આપણને ભગવાન મળ્યા ને ભગવાન જેવા સાધુ મળ્યા તો પણ શાંતિ થતી નથી, તેનું કારણ એ છે કે એક તો વિષયમાં રાગ, ને બીજું ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તાય નહીં, ને ત્રીજું અજ્ઞાન, તેણે કરીને શાંતિ થતી નથી. વાત 161. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે મોટા મોટા સર્વે સાધુનો સંગ કરવો, તેનું કારણ એ છે જે કોઈકમાં એક ગુણ હોય, કોઈકમાં બે ગુણ હોય, કોઈકમાં ત્રણ ગુણ હોય, તે સર્વના સંગમાંથી તે ગુણ આવે, ને સર્વે ગુણ સંપન્ન એક મળે તો કંઈ વાંધો જ ન રહે, પણ એવા જાજા હોય નહીં. વાત 162. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે સૂર્યને કોની ઉપમા દેવાય, એ તો એક જ, તેમ ભગવાન પણ એક જ, અને અનંત અવતાર તે સર્વે એક ભગવાનનું દીધું કણે થુખાય છે, અને આવો સમૂહ પૃથ્વી પર આવ્યો નથી ને આવશે પણ નહીં, ને આવા સાધુ આવ્યા નથી ને આવશે પણ નહીં, ને આ ભગવાન પણ આવ્યા નથી ને આવશે પણ નહીં, અનંત અવતાર થઈ ગયા ને અનંત અવતાર થશે, પણ આ સાધુ ને આ ભગવાન તે આવ્યા નથી ને આવશે પણ નહીં. વાત 163. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે અક્ષરધામમાંથી અહીં આવે તેમાં એક તો સમર્થ હોય તે સ્વતંત્રપણે આવે, ને અનંત જીવનો મોક્ષ કરીને ચાલ્યા જાય, ને બીજો તો આજ્ઞાએ કરીને આવે, ને ત્રીજો વાસનાએ કરીને આવે, તે તો પ્રિયવ્રત જેવો કે અંબરીશ જેવો કે ભરતજી જેવો થાય. વાત 164. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે અલભ્ય લાભ મળ્યો છે અને આત્યંતિક મુક્તિને પામ્યા છે, અને આજ તો સત્સંગની ભર જોવાની છે, ને આજે તો શેરડીના સાંઠાનો વચલો ભાગ આપણને મળ્યો છે, તેમાં રસ ઘણો છે ને સ્વાદ પણ ઘણો છે ને સુગમ પણ છે. વાત 165. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે કામ ક્રોધાદિક દોષ છે તે તો જેમ ખીલ કે ધાધર હોય એવા છે, તે તો દેહનો ભાવ છે, તે ટળી જાય ને મોટા દ્રષ્ટિ કરે તો આ ઘડીએ ટળી જાય, પણ પણ મોટાનો અવગુણ એ તો ક્ષય રોગ જેવો છે. વાત 166. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે, એક તો ભગવાનની આજ્ઞા પાળવી અને બીજું સંતનું સ્વરૂપ સમજવું ને ત્રીજું ભગવાનનું સ્વરૂપ સમજવું. એ ત્રણ વાતમાં ભગવાન રાજી રાજી ને રાજી જ છે ને તેને ધન્ય છે ધન્ય છે ને ધન્ય છે, એ ત્રણ વાત રાખવી. વાત 167. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે, આ સત્સંગ મળ્યો છે એ તો પરમ ચિંતામણી મળી છે, તેમાં જીવ બહુ વૃદ્ધિને પામે છે. વાત 168. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે, આશરાનું રૂપ કહ્યું કે કોઈક આપણા મંદિરમાં કાલનો આવેલો હોય ને તે માંદો પડે ને 20 વર્ષ માંદો રહે તો પણ તેની ચાકરી આપણે કરવી પડે ને વળી જેમ ગ્રહસ્થના બાયડી છોકરાને તેનો આશરો છે તે દેશ પરદેશમાં જઈને તેની ખબર રાખે છે, તેમ ભગવાન પોતાના આશ્રિતની ખબર રાખે છે. વાત 169. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે સર્વ વાત સાધુ વતે છે માટે તેને મુખ્ય રાખવા, પણ સાધુ ગૌણ થાય ને જ્ઞાન પ્રધાન થઈ જાય એમ ન કરવું. વાત 170. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે મહિમા સમજાય છે ને ફરી ભૂલી જવાય છે માટે 100 વાર વાંચે સાંભળે તો પછી ભૂલાય નહીં, ને મહારાજ છતાં હેત બહુ હતું ને આજ જ્ઞાન અધિક છે, ને ઘણા સંસ્કારી જીવ આવ્યા છે માટે સાધુમાં હેત તરત થઈ જાય છે. વાત 171. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે મોટા મોટા સર્વે સાધુ હોય અને શ્વેતદ્વીપ જેવું સ્થાનક હોય ને બ્રહ્માના કલ્પ પર્યંત આવરદા હોય ને સર્વનો સંગ કરીને તેના ગુણ શીખે તો સત્સંગ થાય ને વાસના પણ ત્યારે ટળે એવી છે, અને એ કયા એ સર્વના ગુણ એકને વિશે હોય એવો સંગ મળે તો સર્વે ગુણ આવે અને વાસના પણ ટળી જાય, તે સંગ આજ આપણને મળ્યો છે. વાત 172. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એક તો યજ્ઞ કરે તે આખી પૃથ્વીમાં ઘોડો ફેરવે તેમાં બહુ દાખલો, તેમ જે કોઈક બાંધે તો યજ્ઞ અધૂરો રહે, અને એક તો ફળિયામાં ઘોડો ફેરવીને યજ્ઞ કરી લે તેમાં શું કહ્યું, જે ઇન્દ્રિય અંતકરણ તેને વશ કરવા એ તો પૃથ્વીમાં ઘોડો ફેરવવા જેવું છે, ને પોતાને બ્રહ્મરૂપ માનવું એ તો ફળિયામાં ઘોડો ફેરવવા જેવું છે, અને વળી 64 લક્ષણ સાધુના કયા છે તે શીખવા એ તો પૃથ્વીમાં ઘોડો ફેરવવા જેવું કઠણ છે, ને 64 લક્ષણવાળા સાધુમાં જોડાવું એ તો ફળિયામાં ઘોડો ફેરવવા જેવું સુગમ છે. વાત 173. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે તપ કરીને બળી જાય તો પણ જો ભગવાનનો આશરો ન હોય તો ભગવાન તેડવા ન આવે, ને હિંડોળા ખાટમાં સૂઈ રહે ને દૂધ સાકર ને ચોખા જમે ને સેવાના કરનારા ને રડનારા બીજા હોય તો પણ તેને અંત સમયે વિમાનમાં બેસાડીને ભગવાન તેડી જાય જો ભગવાનનો દ્રઢ આશરો હોય તો, માટે મોક્ષનું કારણ આશરો છે. વાત 174. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે નવરાશ હોય ત્યારે ભગવાનની મૂર્તિને લઈને બેસવું, એ મૂર્તિ તે શું, જે ભગવાનની કથા કીર્તન વાર્તા ને ધ્યાન એ ભગવાનની મૂર્તિ છે, ને દેહ હોય ત્યાં લોભ કામ ક્રોધ સ્વાદ સ્નેહ માન ને નિંદ્રા એ સર્વ હોય તેને તો દેહ ભેળા કરી રાખે, તે તો જેમ કોઈક અફીણનું વ્યસન રાખે છે તે સુખ જેવા જણાય છે પણ એ તો દેહને દુઃખ દેવા છે એમ સમજવું. વાત 175. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે આપણે તો છેલ્લો જન્મ થઈ રહ્યો છે, તે છેલ્લો જન્મ તે શું, જે પ્રકૃતિના કાર્યમાં મને કરીને માલ ન માનવું એ જ છેલ્લો જન્મ છે.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે. પ્રકરણ 2. ધર્મ, નિયમ, સદાચાર. માનકુવામાં શ્રીહરિએ ગૃહસ્થના ધર્મ જણાવતા કહ્યું, જેના સંગથી પોતાના શીલનો ભંગ થાય તેનો સંગ તજવો. મા બહેન અને પુત્રી સાથે આપતકાળ વિના એકલા રહેવું નહીં. પરસ્ત્રીનું કલંક અતિ મોટું છે. ભવ, બ્રહ્મા, ઇન્દ્રચંદ્ર, પરાશર વગેરે મોટાને પણ તે કલંક લાગ્યું છે તો જીવની શી ગણના. ગઢપુરમાં શ્રીહરિ જીવેન્દ્રને કહે, ભગવાનનું ગમતું કરે તેને બીજા સાધન આપોઆપ થઈ જાય છે. ભડલીમાં શ્રીહરિએ વૈરાગીને વાત કરતા કહ્યું, નિયમમાં વર્તે તેની જ મોટાઈ સાચી છે. શાહુકાર કરતા ચોરની પાસે ધન વધારે હોય તેથી કરીને ચોર શાહુકાર બની જતો નથી. નિયમ ધર્મમાં રહે તે શાહુકાર છે, નિયમ ધર્મની બહાર રહે તે ચોર છે. ભૂખ, તરસ અને દેહનું ભાન હોય ત્યાં સુધી વિધિ નિષેધ પાળવા જ જોઈએ. જ્ઞાન ચક્ષુ વગરના અંધ કહેવાય છે તે વિષય જાલમાં બંધાય છે. તે જ્યારે જ્ઞાની ગુરુનો સંગ કરે છે ત્યારે મોહ જાલમાંથી મુક્ત થાય છે. શાહુકાર કો ચોર ધરી કે બાના, કિતને ક ધનસો લાવત છાના, તેહી કર ચોર શાહુકાર ન હોવે, બુદ્ધિમાન તપાસી જોવે. નિયમ ધર્મ શાહુકાર સો જાનો, બિન નિયમ હી ચોર પ્રમાણો. દેહિક સ્મૃતિ ન રહે જાહી, નિયમ ધર્મ ન રહે તાહી. જ્ઞાન ચક્ષુહીન અંધ કહાવે, વિષય રૂપ જાલ મે બંધાવે. જ્ઞાની ગુરુ કો સંગ કરે જબહી, મોહ જાલ સે છોરે તબહી. મેથાણમાં શ્રીહરિએ એકાદશીનું વ્રત કરવા હરિજનોને મીઠા વચને કહ્યું. એકાદશીનું વ્રત કરવું, બધી એકાદશીને દિવસે ફલાહાર ન કરવો તે ઉત્તમ વ્રત છે. તેમાં પણ દેવ પોઢી, દેવ ઉઠી અને જળ ઝીલણી એ ત્રણ એકાદશીએ તો ફલાહાર ન જ કરવો અને આખી રાત્રિ જાગરણ કરવું અને આનંદથી કથા કીર્તન કરવા, જેથી મહાપાતક નાશ પામે છે. કોટી યજ્ઞ જેટલું એક એકાદશીના વ્રતનું ફળ કહ્યું છે. એકાદશીના દિવસે અન્ન ખાય તેને માસ તુલ્ય કહ્યું છે. વળી ભગવાને કહ્યું છે કે એકાદશીને દિવસે અજાણતા પણ અન્ન ખાય છે તે મને છાતીમાં બાણ મારે છે. એકાદશીને દિવસે તો કાચા અન્નનો પણ સ્પર્શ ન કરવો. જે રોગે કરીને પરવશ હોય તેણે એક વખત ફરાળ ખાવું, અને અશક્ત હોય તેણે મોટી ત્રણ એકાદશી સિવાય બીજી એકાદશીઓમાં ફલાહાર કરવો. દૈવી જન હોય તેને ધર્મનું પાલન ગમે છે, દીનાધીન વર્તે છે, સરળપણે રહે છે. ભગવાન અને ભગવાનના ભક્ત સાથે તેની પ્રીતિ અધિક ને અધિક ચઢતી રહે છે. જે નીતિમાં ચાલે છે તેને અપાર સુખ મળે છે. અનીતિ થોડી કરે તો પણ દુઃખનો પાર ન રહે. જાણી બુજીને જે અનીતિ આચરે છે તેને અતિ વિપત્તિ પડે છે. જેમ જેમ અનીતિ કરે તેમ તેનું ફળ તેને મળતું રહે છે. જેને અનીતિ કરવામાં ડર નથી તેને તત્કાલ તેનું બુરું ફળ મળે છે. શ્રીહરિએ સાયલા પાસે જેઠસુર બ્રાહ્મણના ગામે વાત કરતા કહ્યું, જ્ઞાનરૂપી નેત્ર હોય તેને બધું દેખાય છે, વિવેક બુદ્ધિ જેવી હોય તે પ્રમાણે જ્ઞાન થાય છે. અજ્ઞાનરૂપી અંધકારનું આવરણ હોય તેને નરકમાં મોક્ષ દેખાય છે અને મોક્ષમાં નરક દેખાય છે. અજ્ઞાન નેત્રવાળો અંધ છે તે અધર્મમાં ધર્મ માનીને વર્તે છે. આવા જમપુરીના અધિકારી મનુષ્યોને ઓળખી રાખવા ને તેનાથી દૂર રહેવું. ગોંડળથી જેતપુર જતા શ્રીહરિ બોલ્યા, શાસ્ત્રમાં વર્ણાશ્રમના ધર્મ તથા જપ, તપ, દાન, વ્રત વગેરે સાધનો લખ્યા છે, પણ તેનું ફળ સ્વર્ગલોક છે. પ્રાકૃતજનો તેને જ મુક્તિ માને છે. વર્ણાશ્રમનો ધર્મ રાખે તેને જ મનુષ્ય કહેવાય. સંત બ્રાહ્મણ અને ગાયો સારું ઇન્દ્રવૃષ્ટિ કરે છે, તેથી બધી પ્રજાને લાભ મળે છે. પણ જ્યારે પશુવૃત્તિ થઈ જાય છે ત્યારે ઇન્દ્ર વરસતો નથી. ધર્મનું પાલન કરવાથી ઇન્દ્ર વરસે છે. ધર્મ રાખવાથી ભૂમિ ધાન્ય આપે છે, દેવતાઓ બધા પ્રસન્ન રહે છે. જેતપુરમાં શ્રીહરિએ થાળ જમીને વાત કરતા કહ્યું, સ્ત્રીરૂપી માયા ભયંકર છે. ભગવાનની આજ્ઞામાં જે ભક્ત વર્તે છે તેને એ માયા પીડતી નથી. હરિ આજ્ઞારૂપી કિલ્લામાં જે વસે છે તે કુશળ રહે છે. જે જે તે આજ્ઞારૂપી કોટમાંથી બહાર પગ મૂકે છે તેને એ માયા તરત ખાઈ જાય છે. આ ઘોર કળીકાળ વચ્ચે અમે પ્રગટ્યા છીએ. ધર્મના સૈન્ય વિના અધર્મનું મહાજોર પાછું હટતું નથી. અધર્મ સામે લડવા અમે ધર્મરૂપી હથિયાર સંતો ભક્તોને આપતા રહીએ છીએ. જ્ઞાનરૂપી તોપના ગોળા છૂટે છે જે અધર્મના સૈન્યને હણે છે. સ્ત્રીરૂપ માયા વિકટ ઇતને કું ધીરત નાહી, હરિ અજ્ઞા મે વર્તહી તેહી કર કુશલ રહાહી. હરિ અજ્ઞારૂપ કોટ મે વસત સો કુશલ રહાત, જો જો નિકસે બારહી દેખે તરત સો ખાત. કલી કાલ મધ્ય ઘોર તામે હમ પ્રગટ ભયેવું, અધર્મ કો મહાજોર ધર્મ સૈન્ય વિન ન હઠહી તે હું. ધર્મરૂપ હથિયાર સંત જનકું દેત રહત, અધર્મ સૈન્ય દેવે માર જ્ઞાનરૂપ તોપ ચઢાઈ કર. માંગરોળના રાજાને શ્રીહરિએ કહ્યું, વર્ણાશ્રમની રીત જે મોટાઓએ કરી છે તે પ્રમાણે રહીને પ્રીતિ રાખવી, તેમની રીત પ્રમાણે ચાલવાથી સુખ થાય છે. દેહની રીત અને જીવની રીત જુદી છે. મોટાએ બાંધેલી મર્યાદા જેટલી લોપાય છે તેટલું દુઃખ તત્કાળ આવે છે. મોટા માણસો પણ મર્યાદા ઓળંગીને ચાલે તો ફજેત થાય છે. આમ જેવું કરે તેવું પામે એ ન્યાયે સુખ અને દુઃખ મનુષ્યને પોતાના હાથમાં છે. જૂનાગઢમાં શ્રીહરિએ દાદાભાઈને કહ્યું, વિધિ નિષેધના જે વચન છે તે અમારા જ વચન છે, તે પ્રમાણે વર્તવું જોઈએ. આપ ડહાપણથી તેનો ત્યાગ કરવો નહીં. ઔષધની રીત વૈદ્ય જાણે છે અને તે પ્રમાણે કરી પાળાવે છે. કરી ન પાળે તો અનેક રોગ થાય છે. વૈદ્યના હાથમાં નાડી આપી તો વૈદ્ય કહે તેમ કરવું જોઈએ. બાબરાના જનોને શ્રીહરિ કહે, જ્યાં ધર્મનું પાલન નથી ત્યાં મોક્ષ પણ નથી. પ્રગટ મોક્ષ આ સત્સંગમાં છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ ચાર સિદ્ધ કર્યા વિના કોઈ મોક્ષ પ્રાપ્ત કરી શકતું નથી એ દ્રઢપણે સૌ માનજો. એ ચારે અહીં સત્સંગમાં છે, માટે સત્સંગનો યોગ સદા રાખજો.
સહજાનંદ સ્વામી મહારાજની જય.